కులగురు వశిష్ఠ మహారాజ్ సౌను నేతృత్వలైనే సమస్యాన సమాధాన్ని శోధమా చిత్రకూట్ పర్ పోచ్యా చే భగవాన్ సన్ముఖ సభా ભરાઈ છે. સૌ પોતપોતાના સ્થાને બેસી ગયેલા છે. વશિષ્ઠ મહારાજે નેતૃત્વ લઈને કહ્યું, હવે આપણે જે કામ લઈને આવ્યા છે એ કામ માટે સૌ વિચાર કરીએ અને દરેક વ્યક્તિ પોતાને સમજાય એવો ઉકેલ આપે તો આપણે સૌ ચર્ચા કરીને એનો નિર્ણય લઈએ. આમ વશિષ્ઠ મહારાજે વાત કરી. સબ સબ સાદર સ્વનિરૂની મુનિવર બાની શ્રેષ્ઠ ઋષિની આ વાત સાંભળ્યા પછી અને એની અંદર સ્વાર્થને સંપૂર્ણ રીતે બાકાત કરી નાખવામાં આવ્યો છે. કોઈ પણ રમત અહીંયા ચાલશે નહીં. જે કોઈનો સ્વાર્થ હોય એ સ્વાર્થ બહાર મૂકી દે. અને સ્વાભાવિક છે, સ્વાર્થ લઈને આવ્યો હોય તે જ રમત રમે. સ્વાર્થ સાની, સ્વાર્થને ચારીને એક બાજુ ફેંકી દીધો છે કચરામાં. જેમ અનાજ ચારીએ એને સાફ સુફ થઈ જાય, એનો કચરો બહાર ફેંકી દઈએ એમ. અહીંયા અગાડી નિર્ણય લેવાનો છે, પણ કોઈ સ્વાર્થની રમતનો નહીં. સ્વાર્થને બહાર ફેંકી દેજો. સ્વાર્થ સાની, સ્વાર્થને જુદો પાડી દઈને અને નય પરમાર્થ, જે પરમ અર્થને વ્યવહારિક ઉકેલને લાવી આપે. નય એટલે લાવી આપ, નય એટલે સાથે લઈ જવું. તો સાચો ઉકેલ લાવી આપે, મેળવી આપે એ પ્રમાણેનું સ્વાર્થ વગરનું ચિંતન આપણે અહીંયા બધા સાથે બેસીને કરીશું. ઉતરણ આવ. બસ આટલું સંબોધન કરીને કુલગુરુ વશિષ્ઠ મહારાજ ચૂપ રહ્યા. સૌને સમય આપ્યો, જેને જે કોઈને ઉપાય સૂજે એને મુક્ત રીતે વ્યક્ત કરવાની છૂટ છે પ્રજા શાસનની માફક. દરેકનો અધિકાર છે પોતાના પોતાનું જે કઈ મંતવ્ય છે એનું એને રજૂ કરવાનો દરેકને રામરાજમાં અધિકાર. તો આમ ઉતરુન આવ લોગ ભય ભોરે. કોઈના મનમાંથી આ વિચાર ઉઠતો નથી કે આનો ઉપાય શો, આનો જવાબ ક્યાંથી શોધી લાવવો. સમસ્યા એટલી બધી ગંભીર છે, કઈક માત્ર મારા દશરથજી ને કૈકેયી વચ્ચે ને રામ વચ્ચેનો જ આ છે, એટલો ટૂંકો એવું કોઈ અલ્પજીવી વસ્તુ નથી. આ તો વંશ પરંપરા છે અને ચાલી આવેલું છે, અને એમાં સૌએ વંશની અંદર ઘણો બધો ભોગ પણ આપેલો છે એમ કહ્યું છે. તબ સિરનાઈ ભરત કર જોર. બધા ચૂપ છે, શાંત છે, કોઈની પાસે ઉકેલ નથી, કોઈની પાસે એનો જવાબ નથી, આખી સભા ચૂપ. હવે બધાને લઈને આવનાર તો ભરતજી છે, અને ભગવાનને વનવાસમાંથી પાછા લઈ જઈ રાજ્યાભિષેક કરવો એ ભરતજીનો દ્રઢ સંકલ્પ છે. એટલે કોઈ બોલ્યું નહીં, કોઈ સભામાંથી પોતાનો મત ન આપ્યો. એટલે ભરતજી ઉભા થયા. તબ સિર નાઈ ભરત કરે જોર. ભરતજીએ બે હાથ જોડી વિનય ને વિવેક પૂર્વક સભાની અંદર પણ વિનય વિવેક હોવો જોઈએ. સૌથી પહેલા સંબોધન કરીએ કે સૌ સજ્જનો કે સજ્જનો કે કોઈ પણ, એ બધાને આદર આપીને એનું સન્માન કરીને પછી જ આગળ વક્તવ્ય અપાય. તો ભરતજીએ પણ ઉભા થઈ બધાને હાથ જોડી નમન કર્યા છે અને વંદન કરી હાથ જોડીને સૌની વચ્ચે પોતાની વાતને વ્યક્ત કરવા માટેનો એમણે પોતે સમય લીધો. ભાનુવંશ સૂર્યવંશ ની અંદર અનેક રાજાઓ થઈ ગયા અને એ રાજાઓની કારકિર્દી, એમના પ્રજાવત્સલ કાર્યો એ ઇતિહાસની અંદર નોંધાયેલા છે કે એ ઇતિહાસની અંદર એક એક થી ચડે એવા રાજાઓ આ સૂર્યવંશની અંદર એનું અસ્તિત્વ છે. અને એમણે સૌએ પ્રજાને માટે, સૌને માટે કંઈક ને કંઈક અર્પણ કર્યું છે. પોતે ત્યાગ કરીને પોતે કંઈક છોડી દઈને અને ભોગ આપીને કહેવાય એવું સૌએ આપ્યું છે પ્રજાને. અને એમાં નામ ગણાવ્યા, અધિક એક તે એક બળે રે, એક એક ને તપે એવા, એક એક થી ચડે એવા રાજાઓ થઈ ગયા. એના પરાક્રમો જુઓ, એના કાર્યો જુએ તો એમ થાય કે ઓહો આટલા સુંદર કામ થયા. જાનકીદાસજી મહારાજે સ્થાનને વિકસાવ્યું, નારાયણદાસજી મહારાજ એથી પણ આગળ લઈ ગયા. આમ એક પછી એક જેમ સ્થાનની ઉન્નતિ થાય, પ્રગતિ થયા કરે, પ્રગતિ થયા કરે. અને એમાં એનો ભોગ આત્મબલિદાન સમર્પણ હોય. એની પાછી યાદી ગણાવી ભરતજી કે મારા વંશમાં, મારા સૂર્યવંશની અંદર આવી આવી અસ્થિઓ જેનું અસ્તિત્વ છે અને ઇતિહાસને પાને જેના નામ લખાયેલા હોય. હવે એ ઇતિહાસ અહીંયા આગાડી ભરતજીએ ખોલ્યો કે જુઓ ભાનુવંશ ભાઈ ભૂપ ઘને રે, અધિક એક તે એક એક વડે રે, એક એક થી ઊંચી કક્ષાના. અને જેના કાર્યો, જેનો ત્યાગ એવો હોય કે ઇતિહાસને, માનવ જાતને, એની પરંપરાને એની નોંધ લેવી પડે એવી પરંપરા છે આ એક એક થી ચડે એવી. અને એની સાથે કહ્યું કે આ બધાને સરસ મજાનો ઇતિહાસ આપ્યો એ બધાએ. અને એની અંદર જન્મ હેતુ સબ કહ પિતુ માતા, સર્વના જન્મનું કારણ તો બધા સામાન્ય છે. સામાન્ય જીવ હોય કે કોઈ મોટો મહાપુરુષ હોય, એ બધાના જન્મનું કારણ તો મા બાપ જ હોય છે, એથી વિશેષ કશું નથી હોતું. તો સામાન્ય માણસ માંથી, સામાન્ય જીવ માંથી, કે જે દરેક માણસ એક માર્ગે ચાલ્યો આવે છે અને જન્મ હેતુ સબકા બધાને માટે એના માતા પિતા એ જ જન્મનું કારણ હોય છે. અને શુભ અશુભ કર્મો પણ અને એ કર્મોનું ફળ એક વિધાતા, ભાગ્ય જેને કહેવાય, દરેક વ્યક્તિના ભાગ્યનું કર્મનું ફળ શુભ અને અશુભ આવ્યા જ કરવાનું. સારા કર્મનું ફળ યશ હશે અને ખોટા કુકર્મ કર્યા હશે તેનું ફળ અપયશ હશે. દુરાચારમાંથી માણસ અપયશમાં જ જવાનો, એને કોઈ સારો નહીં કહે, ભલે ન કહાય કહું, કારણ કે એનામાં દુરાચાર પડેલો છે, એનામાં સંયમ નથી. એ માણસ ક્યારેય કોઈના સન્માનને પાત્ર ન બની શકે કે જેની પાસે દુરાચાર પડેલો છે. અને ક્યારેય એના જીવનની અંદર ઊંચો જ ન આવી શકે, કારણ એટલા, એટલી બધી ઉપાધિઓ, એટલા કલંક હોય, એટલા દૂષણો હોય, એટલા દુરાચાર હોય, એટલા વ્યસનો હોય કે કોઈ એની સામે થૂંકવાય તૈયાર ના હોય. એની સામે થૂંકે તો એ તો આમ એટલું અપમાન થાય એવા દુરાચારીઓ હોય તો ત્યાં આગળ એવા માટે કર્મ શુભ અશુભ એ બધા જ કર્મ શુભ અને અશુભ એ આપનારો પણ એ વિધાતા છે, દૈવ છે, એનું પ્રારબ્ધ છે. અહીંયા ગાડી ભરતજીને આ વાત કેમ કરવી પડી છે? જન્મ સૌનો સામાન્ય એક જ છે, માતા પિતા. અને તે જન્મ્યા પછી પણ માણસના જીવનની અંદર શુભ અને અશુભ કર્મના જે સુખ અને દુઃખ એ પણ દરેકના જીવનમાં આવતા જ હોય છે, આવવાના જ હોય છે અને આવતા જ રહે છે. આ બધું જ જગતની અંદર દરેક વ્યક્તિ જીવે છે, જોવે છે, જાણે છે અને સમજે છે. બધું જ ક્યાં પ્રમાણે ચાલે છે એમાં કોઈ ફેરફાર નથી. ભરતજી ત્યાં લઈ જાય છે આપણને કે હું પણ એવો જ અશુભ અશુભ કર્મનો ફલનો ભોગતા એક જીવ છું, હું પણ જન્મ્યો છું, એક માણસ છું. આમ ખૂબ જ નમ્રતાપૂર્વક, વિવેકપૂર્વક ભરતજી આપણને સૌને ત્યાં લઈ જાય છે કે આપણા સૌના જીવનનો વ્યવહાર અહંકાર વાળો ન હોવો જોઈએ. ગમે એટલી સત્તા હોય, ગમે એટલી સંપત્તિ હોય, ગમે એટલી બુદ્ધિ સમજણ અક્કલ હોય, પણ એની અંદર અહંકાર સેજ પણ ન આવવો જોઈએ. સૌમ્યતાથી સ્વાભાવિક રીતે સૌને સહજ રીતે સાથે લઈને ચાલો. આખો અયોધ્યાનો સમાજ આવ્યો છે ને, એટલે કોઈ પણ વ્યક્તિ પોતાના વ્યક્તિત્વને બહુ ઊંચું કરીને કે લાવને હું જ અહંકારને પોષી લઉં, મારી જાતને મોટી બનાવી લઉં, એમ આગળ કરીને ઉભારો ભાઈ હું નિર્ણય આપું છું અને મારો નિર્ણય તમારે બધાએ માન્ય રાખવો પડશે, ચાલો આપણે ભગવાનને લઈ જઈએ. અરે એમ તો થતું છે. તો સૌને સરખા ગણ્યા ભરતજીએ આ નિર્ણય લેવા માટે, હું એકલો નિર્ણય નહીં લઉં, આપણે શું કરવું છે, ભગવાનની મરજીને પણ સમજવી પડશે. એટલે જન્મ કર્મ અને શુભ અશુભ કર્મ ફળ એ બધું જ દરેકે દરેક વ્યક્તિના જીવનમાં આવે છે ને જાય છે, અને વિધાતા પ્રારબ્ધ એ પ્રમાણે એને ભોગવવાનું હોય છે, ભોગવવાનું જ હોય. એટલે હું એમાંનો પણ એક છું, આ ભોગવવા માટે તો હું આવ્યો છું, ભોગવી રહ્યો છું. બધું આખું અયોધ્યા જોઈ પણ રહ્યું છે, મારી પાસે કોઈ ઉપાય નથી. દુઃખનો ઉપાય એવા અત્યંતિક દુઃખ હોય એનો કોઈ ઉપાય જ ના મળે. અને એનું ઔષધ શું? દુઃખનું ઔષધ દાડા. ધીરે 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 ભૂલાય, સમય જાય, ભૂલાતું જાય, વિસરાતું જાય, એમ પાછું થાળે પડતું જાય અને પાછો આ સંસાર એમનો એમ કોઠે પડી જાય. ગમે એટલા દુઃખમાંથી પસાર થયા હોઈએ, દુઃખ આવે એની ના નહીં, પણ કોઠે પડેલો સંસાર ફરી પાછો એને એ જ રસ્તે આગળ લઈ ચાલો હવે પતી ગયું ને. તો આમ ભરતજીએ પોતાની સાહજિકતા, સ્વાભાવિકતા અહીંયા ગાડી આપણને સૌને દર્શન કરાવ્યું.